શ્રી પ્રવચન સાર ગાથા 106 અને 107 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 69.
જિજ્ઞાસા ન રહેતી હોય તો એ દોષ છે, કેમ કે વિષયનું ઊંડાણ એવું છે કે ખરેખર એને જાણ્યું હોય એટલું પર્યાપ્ત નથી, એટલું શીખવું નથી. વિશે જે સ્વભાવ ભાવ છે, આ તો સ્વભાવનો વિષય છે ને, એકદમ પર્યાય છે. અધ્યાત્મનો વિષય બધા એ સ્વભાવને અનુસરી છે, અનુસરીને છે. અને સ્વભાવનું ઊંડાણ એવું છે કે અનુભવીઓને પણ વિશેષ વિશેષ જેમ જેમ સ્થિરતા વધે છે તેમ તેમ એના ઊંડાણનું નવાપણું, નવીનપણું એના અનુભવમાં આવે છે. જાત વિનિય હોવા છતાં એટલો ફરક તો ક્યાં પડે છે? જેને અનુભવ ન થયો હોય એને તો વિશેષ જાણવો બાકી છે. એટલે એને જિજ્ઞાસા ઓછી થાય તો જિજ્ઞાસાનો અભાવ થાય તો એને તો સ્વભાવની નજીક જવાનો રસ્તો જ બનતો જાય. મુદ્દો અહીંયા એ ઉઠાયો છે કે આમ પ્રશ્ન પૂછવામાં આવતા ઈતિ પૃષ્ઠે એમ પૂછવામાં આવતા ઉત્તર કહીએ છીએ. એમ તો એટલે શું છે કે જો જિજ્ઞાસા છે તો ત્યાં ગ્રહણ કરવાની જ્ઞાનમાં યોગ્યતાની ભૂમિ હોય છે, અને જ્યાં જિજ્ઞાસા નથી હોતી ત્યાં તે પ્રકાર ગ્રહણ કરવાનો પ્રકાર જ હોતો નથી. એટલે એને આ વિષયની અંદર જે કાંઈ ભાવ જ્ઞાનગમ્ય થવો જોઈએ એ જ્ઞાનગમ્ય ભાવ થતો નથી. એ ચોક્કસ પ્રકારની સ્થિતિ હોય છે, ઉપદેશની સ્થિતિમાં ત્યારે ઉપદેશ પ્રાપ્ત થાય કે આ સ્થિતિ હોય તો પ્રાપ્ત થાય, ને નહીંતર બીજી કોઈ સ્થિતિમાં પ્રાપ્ત થતો નથી. તેથી પ્રશ્નમાં ઉત્તર છે, શાસ્ત્રમાં અનેક જગ્યાએ એ વાતનો સંકેત કરવામાં આવે છે. તરત ગ્રહણ થાય એ ભૂમિકા જેવી છે, જિજ્ઞાસાની ભૂમિકા જેવી છે. એના ઉપર થોડા દિવસ પહેલા ચર્ચા ચાલે. શાસ્ત્રમાં એવું તો આવે છે, શ્રીમદજીએ ગાઈને યમ નિયમ સંયમ આપતી યોગની ત્યાગ વિરાગ સાગ રહ્યો. આ બધું કરવા છતાં ન મળ્યું એમ કહેવું છે ને. એમાં ક્યાંય એવી વાત નહીં આવે કે જિજ્ઞાસા હતી છતાં ન મળ્યું, એ વાત નહીં આવે. જ્યારે જિજ્ઞાસા હોય છે ત્યારે કશાયની મંદતા હોય છે, સહજ એ કશાયની મંદતા કરવી પડતી નથી. એટલે બીજા બધા કશાયની મંદિતાના ભૂમિકાવાળા પરિણામ લીધા, કે કોઈ યમ પાળે છે, કોઈ સંયમ પાળે છે, નિયમ એટલે નિયમ, કોઈ નિયમ પાળે છે, કોઈ સંયમ પાળે છે, અનેક પ્રકારના વ્રત છે ને એને નિયમ કહે છે, ત્યાગ કરે છે, તપ કરે છે, એ વગેરે ઘણું લીધું, શાસ્ત્ર સ્વાધ્યાય પણ લીધો એની અંદર. પણ જિજ્ઞાસાને વાત નથી લીધી, જિજ્ઞાસા હતી અને એને પ્રાપ્ત નથી તે પ્રકારની સુવિધા હમણાં ચર્ચા કરી દેવા. બધા પ્રકારની ભૂમિકામાં આત્માના સ્વરૂપને જાણવાની જિજ્ઞાસા જે છે તે કાળમાં જે કશાયની મંદતા છે અને જ્ઞાનની યોગ્યતા છે એ બે પ્રકાર એવા છે કે એમાં જીવને સિદ્ધાત્માના સ્વરૂપનું જ્ઞાન થવાનો સંભવ હોય તો આ જગ્યાએ છે અને બીજી કોઈ જગ્યાએ નથી. મલેશ ભાષા માં જેને સમજણ છે બીજી ભાષાની ખબર નથી એ તટક જોઈ રહ્યા છે. હવે તટક જોઈ રહ્યા છે એમાં શું છે કે આ શું કહેવા માંડે છે એવી જિજ્ઞાસા એની અંદર ઉત્કંઠા છે. એ તો એને વિશ્વાસ છે, ભલે ભાષા નથી સમજાણી પણ એને વિશ્વાસ છે કે આ કાંઈક મારા ભલાની અને કલ્યાણની વાત કરે છે. કરનાર પ્રત્યેનો એનો ઓઘે ઓઘે ભાવ આવો છે વગર સમજે. હવે એ મારા ભલાની વાત કેવી કરે છે બસ એટલી એની જિજ્ઞાસા છે. સ્વસ્તિ સારું સદાય માટે કલ્યાણ થાવો એને બહુ આનંદ થયો. પ્રમોદ થયો ઓહો આવી સરસ મારા માટે વાત કરી. પછી એમ કીધું કે આત્મા એને સીધો આત્મા કહેવાય. આત્મા આત્મા કેવો છે પછી એનો ભેદ થઈ ગયો કે દર્શન જ્ઞાન સારી કરીને પ્રાપ્ત થયો. પછી આ એટલું જ વિષય લેવો છે એ સતત જોઈ રહ્યો છે એમાં કે મેંઢાની માફક કીધું ને એ નથી સમજતો એટલે એને મેંઢાની માફક કીધો. ઘેટાની અંદર જોવાની પદ્ધતિ એવી હોય છે કે મખું માર્યા વિના જોઈ લઈએ એટલે એને મેંઢાની માફક કીધું. ઘણી જિજ્ઞાસા છે ત્યારે મખું આંખનું માં પોપચું જે મિથોન્મિત થાય છે એ પ્રક્રિયા પણ સહેજે અટકી જાય છે. એટલો ઉપયોગ પણ ત્યાં ચલિત થતો નથી એમ લઈને છે. જ્યારે એને આત્માનું સ્વરૂપ શું કહે છે એ જાણવાની એકાગ્રતા થાય છે ત્યારે એના મિથોન્મેષમાં જે ઉપયોગ જાય સામાન્ય રીતે એવું છે કે આંખનું મટકું લાગે તો એટલું સહજ થઈ ગયું છે કે ઉપયોગ ગયો છે કે નથી ગયો એની ખબર રહેતી નથી એમ થાય ને. આ તો એટલો ઉપયોગ નથી જતો ખેંચાય છે એક બાજુ ઉપયોગ એવો તો બીજી બાજુ એને આંખનું મટકું પણ લાગતું આંખો ફાડીને જોઈ રહ્યા એ છે શું પણ આમાં શું કઈ કેવી રીતે કેવું સ્વરૂપ બતાવવા માંગે છે એ સમજાય છે તો આ ભૂમિકામાં સમજાય છે ને નથી સમજાતું તો એ ભૂમિકાના અભાવમાં નથી સમજાતું આ એનો સીધો હિસાબ છે. ભલે અત્યારે સમ્યક દર્શનની પ્રાપ્તિ ન થાય તો આવું સાંભળતા સાંભળતા સંસ્કાર તો પડે ને એટલા માટે સાંભળવાનું તો ચાલુ રાખવું જોઈએ. અનેક જાતના પ્રશ્નો તો નીકળે છે ને એમાં એમ છે કે જો કોઈ જીવને સંસ્કાર પડે પ્રશ્ન તો એમ નીકળે ને સંસ્કાર જીવને ક્યારે પડે. કોઈ જીવને અત્યારે ભલે સમ્યક દર્શનની આ ભાવમાં પ્રાપ્તિ ન પણ થાય તો પણ એને સંસ્કાર પડે તો ક્યારે પડે એમ વિચારવામાં આવે તો કોઈ અસાધારણ જિજ્ઞાસાના ભાવમાં હોય અને એને આત્મા સમજાવવામાં આત્મા કહેવામાં આવે આત્મભાવ એની પાસે પ્રદર્શિત કરવામાં આવે અનુભવી દ્વારા ત્યારે એને સંસ્કાર પડી જાય. બાકીની ભૂમિકામાં જિજ્ઞાસા વિનાની ભૂમિકામાં તો સંસ્કાર પડવાનું પણ બની શકતો નથી. એક વાર પડે કોઈ એમ કે અનેક વાર પડે કેમ કે એને ખરેખર રૂચે ક્યારે કે એને જરૂર હોય ત્યારે. જરૂર વિના તો ગમે તેવું પીરસ્યું હોય તો પણ ભાવે ભાઈ આ સુધી પીર્યા છે આગળ એમ કહ્યું કે યમ નિયમ સંયમ આપ કયો પુણ્ય ત્યાગ વિરાગ થાક લીયો કોઈ કઈ ન મળ્યું. અને જ્યાં જિજ્ઞાસા ની વાત આવી ત્યારે એમ કહ્યું કે જિજ્ઞાસુ જીવ હોય તો એને સદગુરુ નો બોધ થાય અને નહીતર એને થાય નહીં. એમ તો બધી જગ્યાએ બરાબર વાતને મુદ્દા કરી લીધી છે, ઘણી વાત એમને ખુલ્લી કરી છે. મુખ્ય ભૂમિકાની અનેક પ્રકારની ભૂલ અથવા યોગ્યતા યથાયોગ્યતા વિશે એમને બહુ સ્પષ્ટ કર્યો. અત્યારે એના ઉપરથી વિચાર વિચી પૃષ્ઠે પ્રત્યુત્તરમ નિદાતી આમ પૂછવામાં આવે છે એને ઉત્તર કહીએ છીએ. પવિભત્ત પડે સત્તમ કુધત્તમ પૃથકત્વ ભવતી પૃથકત્વ અભિધાનો ભેદો ભવતી પૃથકત્વ ભવતી જુદાપણું છે કે જુદાપણા નામનો ભેદ છે એમ શબ્દ આપશે. પૃથકત્વ અભિધાનો પૃથકત્વનાનો જુદાપણું છે તે જુદાપણા નામનો એક ભેદ છે. ભેદો ભવતી એ ભેદ છે એટલે તફાવત છે જુદાપણો છે. તેની વિશિષ્ટમ એ જુદાપણાની વિશિષ્ટતા શું છે કે પ્રકર્ષેણ વિભક્ત પ્રદેશત્વ વિભિન્ન પ્રદેશત્વ પ્રકર્ષેણ એટલે ઉત્કૃષ્ટ પ્રકારે વિભક્ત પ્રદેશત્વ જુદા પ્રદેશપણું જુદું ક્ષેત્ર છે જેનો જુદા ક્ષેત્રપણું એટલે કે ભિન્ન પ્રદેશપણું એ એનાથી વિશિષ્ટ છે. કિંવત કોની જેમ કે દંડ દંડીવત લાકડી અને લાકડીવાળા માણસની લાકડી જુદી છે અને લાકડીવાળો માણસ જુદો છે. માણસ હતો એને લાકડી પકડી ત્યારે એ લાકડી વાળો કહેવામાં આવ્યો. લાકડી જુદી ને માણસ જુદો. લાકડીને ચીંગાડે એટલે માણસ ચીંગાતો ઘરમાં આવે બાને લાકડી ચીંગાડી દે ખેતી હોય ક્યાં ચીંગાડી દે એને માણસ ચીંગાતો નથી. બસ લાકડીના સંયોગથી લાકડીવાળા માણસની જેમ જુદાપણું છે. ઇથમભૂતમ પૃથકત્વ શુદ્ધ આત્મદ્રવ્ય શુદ્ધ સત્તાગુણ્યો ન ઘટકે આ પ્રકારનું જુદાપણ શુદ્ધ આત્મા અને શુદ્ધ સત્તાગુણ વચ્ચે કશું લાકડી અને લાકડીવાળા માણસની જેમ સત્તાગુણ અને શુદ્ધ આત્મા શુદ્ધ સત્તાગુણો શુદ્ધ ચૈતન સત્તા લીધી અને શુદ્ધ આત્મદ્રેહ એ બે વચ્ચે દંડ દંડીની જેમ પૃથકપણું જુદાપણું નથી ઘટતું. બે એક છે ને આ એકત્ર છે એક અપેક્ષાએ એને એક સત્તાપણું હોવાથી જુદાપણું નથી. કસ્માત હેતો હો શું કારણે કયા કારણે એને એ જુદાપણું નથી ઘટતું કે ભિન્ન પ્રદેશ અભાવાથ ભિન્ન પ્રદેશનો અભાવ હોવાથી ગુણ અને દ્રવ્ય વચ્ચે જુદાપણું ઘટતો નથી. ભિન્ન પ્રદેશ અભાવાથ કયો હોય કોની જેમ એનો પણ પ્રશ્ન કે શુક્લ વસ્ત્ર શુક્લ ગુણ્યો હોય સફેદ વસ્ત્ર અને એનો સફેદ ગુણ તેની જેમ સફેદ વસ્ત્ર અને એની સફેદાય વચ્ચે ભિન્ન પ્રદેશપણું નથી એટલે પૃથકપણું નથી, તેમ શુદ્ધાત્મ દ્રવ્ય અને શુદ્ધ સત્તા વચ્ચે ભિન્ન પ્રદેશનો અભાવ હોવાથી તેની વચ્ચે જુદાપણો જુદાપણું નથી એટલે પૃથકપણું નથી. અહીં તો પૃથકપણું અને અન્યપણું બે વચ્ચેનો તફાવત આગળ તમે સમજાવો. શાસનોપદેશ આજ્ઞા ઇતિ, આવો શાસનનો ઉપદેશ છે અથવા ભગવાન જિનેન્દ્રદેવની આજ્ઞા છે. આજ્ઞા આવી છે, આજ્ઞા એટલે જ્ઞાનમાં આવેલું તેને આજ્ઞા કહેવામાં આવે છે. આજ્ઞા એટલે હુકમ, આજ્ઞા એટલે ફરમાન, એવું એનો સાદો અર્થ છે, સીધો લોકરૂઢિનો અર્થ. પણ વ્યુત્પત્તિ અર્થ એવો છે કે આ વત્તા જ્ઞાન, જ્ઞાનમાં આવેલું તેને આજ્ઞા કહેવામાં આવે છે. સર્વજ્ઞના જ્ઞાનમાં એમ આવ્યું છે કે ભિન્ન પ્રદેશના અભાવને લઈને ગુણ અને દ્રવ્ય વચ્ચે પૃથકપણું છે નહીં, એવું શાસનના ઉપદેશમાં છે. કશ્યો મહાવીર સ્વામી એમને એવા છેલ્લા જે તીર્થંકર થયા એમનું વર્તમાનમાં શાસન ચાલે છે, એમના શાસનમાં આવો ઉપદેશ કરવામાં આવ્યો છે. ભગવાનને યાદ કર્યા છે કુંકુંડાચાર દેવે મૂળ ગાથામાં અહીંયા મહાવીર ભગવાનનું નામ લઈને આ ગાથા રચી છે. મહાવીર ભગવાનની ક્રમમાં કાંઈ લાંબી વાત કહેવાય. વીર ભગવાનનું આ શાસન ચાલે છે. એ અંતિમ તીર્થંકર પરમદેવ થયા એમણે આ કહ્યું એમ આચાર્ય કહે છે. શિલાદેવ તીર્થંકર થયા એમને તો 500 વર્ષ જ થયા હતા જ્યારે આ ગાથા રચી, ત્યારે તો ફક્ત 500 વર્ષ પહેલા જ અંતિમ તીર્થંકર બિરાજમાન હતા સાક્ષાત ખુદે. એમણે જે કહ્યું એવું પૂર્વે અનંતા તીર્થંકરોએ એવું જ કહ્યું હતું, એ કહેવાની જરૂર હતી. અન્નતમ અન્યપણું અન્યતમ તથાપી પ્રદેશ ભેદે હતી પ્રદેશ અભેદે હતી એમ જેમ છે. મુક્ત આત્મદ્રવ્ય શુદ્ધ સત્તા ગુણ્યો હો અન્યત્વમ ભિન્નત્વમ ભવતી, તો પણ શાસનના ઉપદેશમાં એને પૃથકપણું નથી કહ્યું ભિન્ન પ્રદેશનો અભાવ હોવાને લીધે, તો પણ પ્રદેશનો અભેદ હોવા છતાં પણ, તો પણ એટલે પ્રદેશ અભેદ હતી વચ્ચે અન્ય એટલા માટે લીધું છે કે વિકારી પર્યાય દ્રવ્યના સ્વભાવ નથી. કથમભૂતમ કઈ રીતે અતદભાવો, એમાં અતદભાવ છે, અતદભાવ રૂપમ સંજ્ઞા લક્ષણ પ્રયોજન આદિ ભેદ સ્વભાવ અતદભાવ રૂપ નામ લક્ષણ પ્રયોજન વગેરે જુદાપણો હોવાથી ભેદ સ્વભાવ હોવાથી એમાં અન્યપણું રહેલું અમૃતચંદ્ર આચાર્ય પ્રતિકામાં ઘણી વાત લીધી છે કે એક ગુણ છે એના આશરે ગુણ હોતો નથી ત્યારે દ્રવ્યના આશરે અનંત ગુણ હોય છે. આમ બે વચ્ચે આ તો બહુ મોટો ફેર છે કે કોઈના ગુણના આશરે તો કોઈ ગુણ હોતો નથી, ગુણ નિર્ગુણ હોય છે. ગુણ છે તે આશ્રયની અપેક્ષાએ બીજા કોઈ ગુણને આશ્રય આપતો નહીં હોવાથી ગુણને નિર્ગુણ કહેવામાં આવે છે. જ્યારે દ્રવ્યને અનંત ગુણ વાળું કહેવામાં આવે છે. એટલો થઈ ગયો છે તે પણ ચાર વાત લીધી છે ને. એનામાં કોઈ સ્વભાવ નથી ગુણ વિનાનો, ગુણનો આશ્રય બીજા ગુણને આશ્રય. ચાલુ છે નિર્ગુણ એટલે સત્તા વિના, સત્તા નિર્ગુણ છે અને દ્રવ્ય ગુણ વાળું છે. વળી જેમ આત્મા ગુણ વાળો વિધિગુણ વાળો છે, પરંતુ જ્ઞાન ગુણ કાંઈ વિધિગુણ વાળો કે અન્ય કોઈ ગુણ વાળો નથી. નિર્ગુણ છે એટલે તે ગુણમાં એનો પોતાનો ગુણ નથી એમ નથી કહેવું. વેદાંતમાં નિર્ગુણ કે છે એટલે એનામાં કોઈ ગુણ નથી, સ્વભાવ નથી એમ કહે. નિર્ગુણ એટલે એને આશ્રયમાં ફરક છે. એક વિશેષણ છે તો એક વિશેષ છે, એક વિધાયક છે તો એક વિધેય છે, એક વૃત્તિ સ્વરૂપ છે તો એક વૃત્તિમાન સ્વરૂપ છે એ વગેરે ગુણને ગુણી રૂપે અનેક ભેદો રહેલા છે. તેથી બંને એક નથી પણ બંને અન્ય અન્ય છે એમ જાણવું. યથા પ્રદેશ રૂપેણ ભેદ તથા સંજ્ઞાદિ લક્ષણ રૂપેણ અપિ ભેદો ભવતુ કો દોષ ઇતિ ચેત. એ પ્રશ્ન ઉઠાવ્યો કે જેમ પ્રદેશ રૂપે તો અભેદ છે, દ્રવ અને ગુણના એક જ પ્રદેશો હોવાથી પ્રદેશ રૂપે તો બંને અભેદ છે, તેવી રીતે સંજ્ઞા લક્ષણ અને પ્રયોજન રૂપથી પણ અભેદ અભેદ છે એમ માનવામાં આવે તો એમાં શું દોષ છે? એમાં તો ઘણો દોષ આવે નહીં, એમ તો બની શકે નહીં એમ કે. ગુણને ગુણી માની લઈએ, જ્ઞાન તે આત્મા, એકલા જ્ઞાન ને આત્મા માની લઈએ એમ મુશ્કેલ સ્વરૂપ છે. અનંત ગુણો હોવા છતાં એક જ ગુણને માનવો અને બીજા આનંદ ગુણને નહીં માનવા, એ તો દ્રવ્યને જ નહીં માનવા બરાબર, એમાં દ્રવ્યને માનતા નહીં રહેતા. અને એમ વસ્તુની સ્થિતિ પણ નથી. જ્ઞાન જુઠો ખર્ચે ન તદભવમ હોદી તન મુક્ત આત્મદ્રવ્યમ શુદ્ધ આત્મસત્તા ગુણ એ પ્રદેશ અવેદેથી સંજ્ઞાદિ રૂપેનો તન્મય ન ભવતી. તે મુક્ત આત્મદ્રવ્ય અને શુદ્ધ સત્તા ગુણ સાથે પ્રદેશનો અભેદપણ હોવા છતાં સંજ્ઞા લક્ષણ પ્રયોજનથી અભેદપણ છે નહીં. બંનેના નામ જુદા છે, એકનું નામ ગુણ છે, એકનું નામ દ્રવ્ય છે, બંનેના લક્ષણ પણ જુદા છે અને બંનેના પ્રયોજન પણ જુદા છે. સત્તા એક, સત્તા એટલે પ્રદેશ એક, પ્રદેશ એ પણ ભાવ જુદા, ગુણમાં ગુણ ભાવ છે અને દ્રવ્યમાં દ્રવ્ય ભાવ છે. એટલે દ્રવ્યમાં અનંત ગુણોનો એકરૂપ ભાવ છે, તે દ્રવ્ય ભાવ છે, અને ગુણમાં એક ગુણનો પોતાનો સ્વભાવ ભાવ છે, એવો એક ભાવ છે. એમ છે ગુણ ગુણોની સત્તા જુદી જુદી તો એ ભેદ કલ્પના સીધવામાં આવે છે, કેમ કે એનું કાર્ય સ્વતંત્ર છે. એમ ગણવું હોય તો એક ગુણનું કાર્ય તે બીજા ગુણને આધીન નથી અને સ્વતંત્ર છે, એ અપેક્ષા એનું અસ્તિત્વ અથવા સત્તા જુદી ગણો તો પણ પ્રદેશરૂપ સત્તા તો જુદી નથી. એક જ કરમેગમ તન્મયત્વમ હી કિલ એકત્વ લક્ષણમ. જો તન્મયપણું હોય, સંજ્ઞા લક્ષણ પ્રયોજન વગેરે રૂપથી પણ જો તન્મયપણું હોય તો એ તન્મયપણું તે એકત્વનું લક્ષણ છે. પણ એવું તન્મયપણું નથી એટલે એકત્વ છે અને અન્યત્વ છે. એકત્વ નથી એટલે અન્યત્વ છે. સંજ્ઞાદિ રૂપેણ તન્મયત્વ અભાવે કથમ એકત્વ. સંજ્ઞા લક્ષણ અને પ્રયોજન રૂપે તન્મયપણાનો અભાવ હોવાથી એકત્વપણો ક્યાંથી હોય? કથમ એકત્વ એકત્વપણો હોઈ શકે? કિંતુ નાનાત્વમ એવ, પરંતુ અનેકપણું છે. એકત્વપણું નથી તો અનેકપણો છે. નાનાત્વમ એટલે અનેકપણું છે, જુદાપણું છે. યથાઇદમ બે રીતે તન્મયપણું નથી અહીંયા એમ કહેવા માંગે. અહીંયા એ પ્રકરણ ચાલે છે કે ગુણ છે એ જ્ઞાન છે, આત્માનો એ ગુણ છે અને આત્મા છે તે દ્રવ્ય છે, બે વચ્ચે એ પણું નથી. અતદભાવ હોવાથી અન્યપણું છે. એ આખી કે જાણ્યા વિના એને સમજ્યા વિના એ રીતે એને કઈ નીકળ્યો આવે એવો દ્રવ્યનું સ્વરૂપ જ વ્યવસ્થા જ એને નહીં સમજાય તો એનો કોઈ રીતે ઉપયોગ કામ કરશે. દ્રવ્ય છે એ દ્રવ્ય ભાવે છે અને દ્રવ્ય છે એ ગુણ ભાવે નથી. સીધી વાત છે કે તો દ્રષ્ટાંત આપ્યો કે વસ્ત્રનો સફેદ ગુણ છે તે ફક્ત ચક્ષુ ઇન્દ્રિય દ્વારા જણાય છે અને બીજી ઇન્દ્રિયો દ્વારા જણાતો નથી. જ્યારે વસ્ત્ર છે એ બીજી પાંચે ચારે ઇન્દ્રિયો દ્વારા જણાય છે, અથવા તો વસ્ત્ર પાંચે ઇન્દ્રિયો દ્વારા જણાય છે. જો સફેદપણું અને વસ્ત્ર એક હોય અને એમાં અન્યપણું ન હોય તો સફેદપણું પણ પાંચે ઇન્દ્રિયો દ્વારા જણાવવું જોઈએ, કેમ કે વસ્ત્ર પાંચે ઇન્દ્રિયો દ્વારા જણાય છે. પણ એમ તો બનતું નથી. માટે બે વચ્ચે ભેદ છે, અન્યપણું છે, તફાવત છે એમ નક્કી થાય. પાગલની ગાથામાં સ્થિત કર્યું કે ન કર્યું? આજ ગાથામાં સ્થિત કર્યું. આજ ગાથામાં ગુજરાતીમાં અમૃતસુંદર આચાર્ય દેવી વાત સ્થિત કરી છે ઇન્દ્રિય જ્ઞાનના નિમિત્તે. દ્રષ્ટાંતમાં એમ છે કે વસ્ત્ર છે એ ગુણી છે અને સફેદા એનો એ દ્રષ્ટાંત દ્રષ્ટાંતમાં ગુણી છે, જ્ઞાન એનો ગુણ છે, સત્તા એનો ગુણ છે, અન્યત્વ છે, બે વચ્ચે અન્યત્વ. હા, એ તો એક દ્રવ્ય થઈ ગયું ને, દ્રવ્ય થઈ ગયું. આખો સમૂલ્ય ગુણ નો તો દ્રવ્ય થઈ ગયું અને એક ગુણ અને દ્રવ્ય છે, અન્ય અન્ય પણ રહેલો. પણ એક ગુણ ભાવે આખો આખો દ્રવ્ય ભાવ કેમ હોય શકે? સ્થિતિ સમજાય એવી વાત થાય ને. અને જો એમ હોય તો એક ગુણ છે પોતે દ્રવ્ય થઈ જશે, તો જેટલા ગુણ છે એટલા દ્રવ્ય થઈ જશે. એક વસ્તુમાં જેટલા ગુણ છે એટલા દ્રવ્ય થઈ જશે. વસ્તુની વ્યવસ્થા જ ઘટતી પણ ત્યાં તો શું છે કે ત્યાં તો મીઠું મરચું ખટાશ લોપણ નાખવામાં આવે છે, એટલે એવો દ્રષ્ટાંત નથી લેતા. ત્યારે વસ્ત્ર માં કઈ સફેદાઈ નાખવામાં આવતી સ્વભાવથી સફેદ છે, વસ્તુના ગુણ થી સફેદ છે વસ્ત્ર તો. એટલે સાચો દ્રષ્ટાંત ન લઈએ, આવો દ્રષ્ટાંત. સમજાવવું જોઈએ ને બરાબર, દ્રષ્ટાંતે બંધ બેસવો જોઈએ ને, દ્રષ્ટાંતે બંધ બેસવો જોઈએ ને, ગુણ અને ગુણનો દ્રષ્ટાંત બેસવો જોઈએ. પાણી છે એનો ઠંડો સ્વભાવ લેવાય, કેમ કે ઠંડાપણું પાણીમાં લાવવામાં આવતું નથી, સોનામાં પીલાશ વગેરે લેવાય, કેમ કે એનો સ્વભાવથી જ ગુણ છે. નવી ચીજ જ્યાં રેડ મૂકવામાં આવતી હોય, સંયોગ કરવામાં આવતો હોય, એનો દ્રષ્ટાંત અહીંયા ગુણગુણીમાં લેવો જોઈએ, કેમ કે બરાબર સમજવું છે. એટલા સહજ જ્ઞાન સ્વરૂપ છે, એનું સહજ જ આનંદ સ્વરૂપ છે. એમાં જ્ઞાન ને આનંદ કોઈ ગુરુ તરફથી કે કોઈ બીજા પર વિષય તરફથી એમાં લાવવામાં આવતા નથી. મને એમ થાય છે કે આવો સંયોગ થાય તો હું ખુશી થાઉં, મને આનંદ મળે, એ વાત સાચી એમ કહે છે. કેમ કે એનો સહજ સ્વભાવ છે, ક્યાંય બહારથી ક્યાંય આનંદ આવતો નથી. હમણાં થાય ત્યારે અનેક પ્રકારની કલ્પના એવી કરે છે. જો વસ્તુ વ્યવસ્થાની ખબર ન હોય તો અધરથી એને ત્યાંથી ઉપયોગ ખસાવો શીખવવો છે અને ક્યાં ઉપયોગ સ્થિર કરવો છે એ વાત નિશ્ચિત થતી, અને નિશ્ચય થયા વિના કોઈ કાર્યની પ્રવૃત્તિ થાય છે એમ બનતો નથી. બને છે શાક લેવા જાય તો એને કયું શાક લેવું છે એનો એક વાર તો નિર્ણય કરવો પડશે, પછી ઘરેથી નિર્ણય કરે કે શાકવાળાની દુકાને જઈને નિર્ણય કરે, પણ નિર્ણય તો એને કરવો પડશે કે મારે આ જોઈએ, પછી નીણવાનું ને પછી જોખવાનું કામ ચાલશે. એ પેલા ચાલે અથવા ઘરેથી નીકળે ત્યારે શાક લેવા જવું છે અને સોનું લેવા જવું નથી એમ નક્કી કરે છે કે નહીં. શાક લેવા જવું હોય તો 10 રૂપિયા હોય તો ખિસ્સામાં કામ આવે, પણ 10 રૂપિયામાં કઈ સોનું લેવા બજારમાં નીકળાય કઈ નિર્ણય કરીને નીકળે કે એમને નીકળે પ્રવૃત્તિ કરે. એમાં જુદાપણું છે, તન્મયપણાના અભાવ હોવાથી જુદાપણું છે. યથાઇદમ મુક્ત આત્મદ્રવ્ય પ્રદેશ ભેદે અપી સંજ્ઞાવી રૂપેણ નાનાત્મ કથિતમ તથા એવ સર્વદ્રવ્યાણામ સ્વકીય સ્વકીય સ્વરૂપ અસ્તિત્વ ગુણેન સહ જ્ઞાતવ્યમ ઇતિ અર્થ. જેમ આયા મુક્ત આત્મદ્રવ્યના પ્રદેશે અભેદપણું હોવા છતાં સત્તા અને દ્રવ્ય વચ્ચે સંજ્ઞા લક્ષણ પ્રયોજન વગેરેથી જુદાપણું છે, અનેકપણું કયું છે, તે જ પ્રકારે સર્વદ્રવ્યોમાં પોતપોતાના સ્વરૂપ અસ્તિત્વ ગુણથી તે તે દ્રવ્યના અન્ય અન્યપણું છે એમ જાણવું જોઈએ, જ્ઞાતવ્યમ એમ જાણવું જોઈએ. એવો અહીંયા જગતના તમામ દ્રવ્યોની વસ્તુ વ્યવસ્થાને બતાવવાનો આચાર્યનો અભિપ્રાય. હવે અતદભાવને ઉદાહરણ વડે સ્પષ્ટ રીતે દર્શાવે. આતુર ભાવનું પ્રકરણ ચાલે છે વધારે સ્પષ્ટીકરણ માટે, એનું દ્રષ્ટાંત આપીને. મોતીની માળાનું દ્રષ્ટાંત લીધું, મોતીની માળા હોય છે ને એનું એ દ્રષ્ટાંત સીતામાં. સદમ સત્યગુણો સત્યવ ભજવોથી વિસ્થારો જો ખલુ તસ્ત અભાવો તો તદભાવો અતદભાવો. સ્વદ્રવ્ય સ્વદ્ગુણ અને સત્પર્યાય એમ સત્તાગુણ નો વિસ્તાર છે. સત્તા એની શક્તિ છે ને, તો શક્તિ દ્રવ ગુણ અને પર્યાય માં વ્યાપેલી આવે છે. ક્યાં આવે છે? સમયસાર સુરતાલી શક્તિ નું વર્ણન. શક્તિ છે દ્રવ ગુણ અને પર્યાય માં વ્યાપેલી એમ સત્તાગુણ નો વિસ્તાર છે. સત્તાગુણ છે ને તો દ્રવ સત છે, દ્રવ નો ગુણ સત્તા હોવાથી દ્રવ સત છે, ગુણ પોતે સત છે અને એની પર્યાય પણ એમ સત્તાગુણ નો વિસ્તાર છે. તેમને પરસ્પર જે એટલે દ્રવ ગુણ અને પર્યાય એ ત્રણેયને તેમને પરસ્પર જે તેનો અભાવ અર્થાત તે પણ હોવાનો જે અભાવ છે તે તદ અભાવ એટલે કે અતદ ભાવ છે. તેનો અભાવ એટલે તે પણ હોવાનો અભાવ, દ્રવ્યનો ગુણ પણ હોવાનો અભાવ, ગુણનો પર્યાય પણ હોવાનો અભાવ, પર્યાયનો દ્રવ્ય પણ હોવાનો અભાવ. પરસ્પર એ જે તે પણ હોવાનો અભાવ છે તેને તદભાવ, તદ અભાવ એટલે કે અતદભાવ કહેવામાં આવે છે. તદ અભાવ કહો કે અતદભાવ કહો એકાર્થ છે, એ શબ્દાર્થ છે. એના ઉપર ટીકા. જેમ એક મૌખિક મૌખિક માળા, મૌખિક માળા એટલે મોતીની માળા, હાર કરી છે, દોરા કરી છે અને મોતી કરી છે એમ ત્રીજા ત્રણ પ્રકારે વિસ્તારવામાં આવે છે. મોતીની માળાઓ એનો વિસ્તાર કરવામાં આવે તો એને મોતીની માળાનો હાર એને હાર કયો, અથવા એને મોતીઓનો સમૂહ કહો, અથવા એમાં રહેલો જે મોતીમાં પૂરવેલો દોરો એટલો એનો વિસ્તાર છે. માળાનો વિસ્તાર હાર તરીકે કયો, એના મોતી અને એનો દોરો એમાં રહેલો એ બધું એનો વિસ્તાર, હારનો એ બધો મોતીની માળાનો એ વિસ્તાર ત્રણ પ્રકારે. તેમ દ્રવ્ય ગુણને પર્યાય લેવા છે. હાર છે તે દ્રવ્ય છે, મોતીઓ છે તે પર્યાય છે, અને અંદર સળંગપણે રહેલો દોરો તે ગુણ છે. એ દ્રષ્ટાંતમાં એમ લીધું. તેમ એક દ્રવ્ય દ્રવ્ય તરીકે ગુણ તરીકે અને પર્યાય તરીકે એમ ત્રિધા વિસ્તારવામાં આવે છે. ત્રિધા એટલે ત્રણ પ્રકારે એનો વિસ્તાર કરવામાં આવે છે. વળી જેમ એક મૌખિક માળાનો શુક્લત્વ ગુણ, શુક્લ હાર, શુક્લ દોરો અને શુક્લ મોતી એમ ત્રિધા વિસ્તારવામાં આવે છે. હવે સ્પષ્ટીકરણ કરે છે કે એક મોતીની માળા છે, સફેદ મોતીની માળા લેવી છે, રંગીન મોતી છે, બાકી છે સફેદ મોતીની માળા છે, એનો સફેદ ગુણ છે, એ સફેદ હાર છે, સફેદ એનો દોરો છે, દોરો પણ સફેદ છે એમ ગણીને વાત ચાલે છે. એટલે સફેદ હાર, સફેદ આ બધા ગુણ બધામાં શુક્લપણું છે. હાર સફેદ દેખાય છે, મોતી સફેદ દેખાય છે, દોરો પણ સફેદ દેખાય છે. જયારે સફેદ હારને જોવામાં આવે છે ત્યારે ત્રણેયમાં સફેદપણું જોવામાં આવે છે. હાર સફેદ દેખાય છે, એના મોતીઓ સફેદ દેખાય છે, એનો દોરો પણ સફેદ દેખાય છે. એમ ત્રિધા વિસ્તારવામાં આવે છે તેમ એક દ્રવ્યનો સત્તાગુણ, સત્દ્રવ્ય સદગુણ અને સત્પર્યાય એમ ત્રિધા વિસ્તારવામાં આવે છે. એ સત્તાગુણ ને વિસ્તાર કરો ત્યારે દ્રવ્ય સત, ગુણ સત અને પર્યાય સત એમ એનો વિસ્તાર થાય છે. એક વાત વળી જેવી રીતે એક મૌક્તિક માળામાં જે શુક્લત્વ ગુણ છે તે હાર નથી, એક શુક્લત્વ ગુણ છે તે દોરો નથી, અને એક શુક્લત્વ ગુણ છે તે મોતી નથી. સફેદ પણું છે તે ફક્ત હાર નથી, સફેદ પણું છે તે ફક્ત મોતી નથી, અને સફેદ પણું છે એટલો દોરો નથી. એ સિવાય પણ બીજું છે ને, અને જે હાર દોરો કે મોતી છે તે એક શુક્લત્વ ગુણ નથી. એમ એકબીજાને જે તેનો અભાવ અર્થાત તે પણ હોવાનો અભાવ છે, તે તદભાવ લક્ષણ અતદભાવ છે, કે જે અતદભાવ અન્યત્વનું કારણ સિદ્ધ કરવું છે. અન્યપણું છે, જુદાપણું છે, એને દ્રવ્યગુણ પર્યાયમાં પરસ્પર જેમ છે તેમ જાણવું જોઈએ, નહીતર દ્રવ્યગુણ પર્યાયનું સ્વરૂપ જણાશે. જેવી રીતે એક મૌક્તિક માળામાં જે શુક્લત્વ ગુણ છે તે હાર નથી, શુક્લત્વ ગુણ છે તે દોરો નથી કે મોતી નથી, એ તો એક ગુણ છે પણ એ કઈ હાર દોરો કે મોતી નથી. અને જે હાર દોરો કે મોતી છે તે શુક્લત્વ ગુણ નથી. એમ એકબીજાને કે જે તેનો અભાવ અર્થાત તે પણ એનો હોવાનો અભાવ છે, તે તદભાવ લક્ષણ અતદભાવ છે, તે અન્યત્વનું કારણ છે. પરસ્પર જુદા પણ જુદું ને, હાર તે એટલી દોરો નથી ને મોતી એ નથી. મોતી છે તે જો મોતી જ હાર હોય તો દોરા વિનાના મોતીને હાર કહેવા પડે, પણ એમ છે એમ થશે. અને એકલો દોરો છે તે પણ હાર નથી, આખો કૂતરનો પાક ફાલતો હોય અને મોતીનો હાર છે એમ પરસ્પર એકબીજાનો અભાવ છે, અન્યપણું છે, અન્ય અન્યપણું છે. તેવી રીતે એક દ્રવ્યમાં જે સત્તાગુણ છે તે દ્રવ્ય નથી કે અન્ય ગુણ નથી કે પર્યાય નથી. એક સત્તાગુણ છે તે પોતે ગુણ છે, પણ તે આખું દ્રવ્ય નથી, તે પોતાના સિવાયનો બીજો કોઈ ગુણ નથી, અને તે ગુણ પોતે પર્યાય રૂપે નથી. કેમ કે પર્યાયનો નાશ થાય છે તો ગુણનો પણ નાશ થવો જોઈએ. અને એક ગુણ કોઈ બીજા ગુણે બીજા ગુણ રૂપે નથી. એક ગુણને ભલે અનંત ગુણનો રૂપ હો અહીંયા એ કામ નથી, પણ એક ગુણ કોઈ બીજા ગુણ રૂપે નથી. એમ કઈ ગોટાળો થાય એવું કઈ અવગુરુ લઘુત્વ છે. દ્રવ્યમાં અવગુરુ લઘુત્વ નામની શક્તિ હોવાથી કોઈ ગુણ બીજા ગુણ રૂપે હોઈ શકે, કોઈ પર્યાય બીજી પર્યાય રૂપે હોઈ શકે, ને કોઈ દ્રવ્ય બીજા દ્રવ્ય રૂપે થઈ શકે. પોતાના સ્વરૂપને બરાબર પોતાની મર્યાદામાં જાળવી રાખે એવું અવગુણ લઘુત્વ ગુણનું પ્રયોજન છે. એટલે હું તેવી રીતે એક દ્રવ્યમાં જે સત્તા ગુણ છે તે દ્રવ્ય નથી, તે અન્ય ગુણ નથી, તે પર્યાય આવે છે. પાછળ આપણે મુખમાં ચશકમાં પાછળ લીધું છે ને, સર્વગુણ અસહાય છે એમ કરીને વાત દીધી છે. કોઈ કોઈને મદદ કરે નહીં એનો અન્ય પણ બતાવવું છે. કોઈ કોઈને મદદ કરે નહીં નિમિત્તથી એમ કહેવાય કે રુચિ થઈ એટલે પુરુષાર્થ નીકળ્યો. પુરુષાર્થ નીકળ્યો એટલે એને જ્ઞાન ને ચારિત્ર પરિણમા, એમ એક ગુણના પરિણમને બીજા ગુણના પરિણમનમાં નિયમિત રીતે દર્શાવવામાં આવે છે. પણ એક ગુણના કાર્યને બીજા ગુણના કાર્યમાં ભેળવવામાં આવતું સર્વગુણ થાય છે. ઉપાદાન નિમિત્ત પ્રથમ જ કોઈ પૂછે છે કે નિમિત્ત શું અને ઉપાદાન, તો કહે છે કે નિમિત્ત તો સંયોગરૂપ કારણ અને ઉપાદાન છે તે વસ્તુની સહજ શક્તિ, તેને ઉપાદાન કહેતા. એક દ્રવ્યાર્થિક નિમિત્ત, એક દ્રવ્યાર્થિક નિમિત્ત ઉપાદાન, બીજું પર્યાયાર્થિક નિમિત્ત ઉપાદાન એનું વિવેચન થાય. એમાં દ્રવ્યાર્થિક નિમિત્ત ઉપાદાનની વાત છે કે દ્રવ્યાર્થિક નિમિત્ત ઉપાદાન વસ્તુમાં ગુણ ભેદ કલ્પનારૂપ છે. દ્રવ્યાર્થિક નિમિત્ત ઉપાદાન સમજાવવું છે તો કે એક વસ્તુમાં અનેક ગુણો છે, એ ગુણભેદની કલ્પના રૂપ અહીંયા નિયમિત ઉપાદાનનું વિવરણ વિવેચન કરવામાં આવે છે. પર્યાયાર્થિક ઉપાદાન વસ્તુમાં પરયોગ કલ્પના રૂપ છે, બીજાનો સંયોગ થાય વસ્તુને અને અહીંયા નિયમિત ઉપાદાન પર્યાયાર્થિક નિયમ કહેવામાં આવે છે. જેમ કે શરીરની અશક્તિ હોવાથી લાકડીના તે ચાલી શકાય એમ છે પર્યાયાર્થિક નિયમ. શરીરની અશક્તિ એ શરીરનું ઉપાદાન અને લાકડીનો ટેકો તે નિમિત્ત. પણ એ તો લાકડી એનો અર્થ એમ થયો કે લાકડીનો ટેકો લઈ શકાય એટલી શક્તિ તો શરીરમાં છે. ઢગલો થઈ જાય એવું હોય તો લાકડી શું કામ કરે, એકના બદલે બે કે પાંચ લાકડી લાવો, લાકડી કઈ નવી શક્તિ આપે? કોઠવા જેવું શરૂ થઈ ગયું હોય બેસી જ જાય પગ ધ્રુજે તો લાકડી કામમાં આવે? લાકડીનો ટેકો એમ સૂચવે છે ઉપાદાનને કે લાકડીના ટેકા પૂરતી તો શક્તિ એનામાં છે, એમ એની શક્તિનું ત્યાં સૂચન તો આપોઆપ થાય છે. એ પર યોગ કલ્પના એટલે એને કલ્પના કહી, પર યોગને કલ્પના કેમ કહી? પરયુગના સદભાવમાં ઉપાદાનમાં ચોક્કસ પ્રકારે કેટલી શક્તિ છે એમ બતાવવું છે. આ ચશ્મા બે નંબરના ગ્લાસ છે તેથી ચોખ્ખું દેખાય છે અને એક નંબરના ગ્લાસથી ચોખ્ખું દેખાતું નથી. તો બે નંબરના ગ્લાસની યોગ્યતાવાળી દ્રષ્ટિ છે, નજર છે, તેની શક્તિ ઉપાદાન શક્તિને ત્યાં ચોક્કસ કરવામાં આવે છે. નિમિત્તે દેખાય છે કે ઉપાદાનથી? ઉપાદાન ચશ્મો મૂકી દો અથવા ત્રણ નંબર વાળાને બે નંબર મૂકી દો, પ્લસ વાળાને માઇનસ મૂકી દો, માઇનસ વાળાને એ તો એની શક્તિને બતાવે છે. પણ પરયોગરૂપ કલ્પના કરવામાં આવે છે શક્તિને નક્કી કરતા, એટલે એને પર્યાયાર્થિક નિમિત્ત ઉપાદાન ગણવામાં આવ્યું છે. તેમાં પ્રથમ ગુણભેદ કલ્પના રૂપ ચોભંગીનો વિસ્તાર કહીએ છીએ. પહેલી વાત આ છે, આપણું જે પ્રકરણ ચાલે છે કે જીવદ્રવ્યના અનંત ગુણ, જીવદ્રવ્યના એક જીવદ્રવ્યના અનંત ગુણ પછી એ જે સીધો હોય તો એને અનંતગુણ, એ જે સંસારમાં ચાર ગતિમાં ગમે તે યોગ્યતામાં હોય તો પણ એમાં અનંતગુણ, ચાહે નિગોદમાં હોય કે સવાર સિદ્ધિમાં હોય કે મનુષ્ય હોય, બધામાં અનંતગુણ છે. સર્વગુણ અસહાય, કોઈ ગુણ કોઈ ગુણને સહાય કરે નહીં. આ બધા સુધા આ વાત લીધી છે. આપણે આવે છે ને એક ગુણ બીજા ગુણ રૂપે, એક સત્તા બીજા ગુણ રૂપે નથી. સર્વગુણ અસહાય, સર્વગુણ સ્વાધીન, એટલે એક ગુણ બીજા ગુણને આધીન કામ કરે નહીં. આમ તો કે છે ને સર્વગુણ સમ્યક્ત્વ સંકિત થાય ત્યારે બધા ગુણો પ્રગટે, તો સંકિતને આધીન થઈને પ્રગટ્યા કે નહીં. બધા ગુણોમાં ઉપાદાન શક્તિ એવી જ છે કે પ્રગટે ત્યારે બધા સાથે. જો એક ગુણને આધીન હોય તો ક્ષાયિક સમ્યક દર્શન થતા બધા ગુણ ક્ષાયિક ભાવે પ્રગટી જવા જોઈએ, પણ એનું સ્વાધીનપણું બતાવે. સર્વગુણ સ્વાધીન છે, સર્વગુણ અસહાય છે, અને સદાકાળ સર્વગુણ શાશ્વત છે. પછી એકબીજામાં એકબીજા કેવી રીતે નિમિત્ત થાય છે એ વાત છે. ગુણની ગતિ ન્યારી, બે ગુણ જે છે તો બે ગુણોની ગતિ ન્યારી, શક્તિ ન્યારી, જાતિ ન્યારી, અને સત્તા પણ ન્યારી ન્યારી. શું કે છે દ્રવ્ય છે તે અન્ય ગુણ નથી, કે દ્રવ્યમાં જે સત્તા ગુણ છે તે દ્રવ્ય નથી, કે સત્તા નામનો ગુણ અન્ય ગુણ રૂપે નથી, કેમ કે એની શક્તિ જાતિ બધી ન્યારો ન્યારો અને તે પોતે પર્યાય રૂપે શાશ્વત છે અને પર્યાય ક્ષણિક છે. અને જે દ્રવ્ય અન્ય ગુણ કે પર્યાય છે, અને જે દ્રવ્ય અન્ય ગુણ કે પર્યાય છે, અન્ય ગુણ એટલે સત્તા સિવાયનો બીજો કોઈ ગુણ, દ્રવ્ય સત્તા સિવાયનો બીજો ગુણ એટલે અન્ય ગુણ કે પર્યાય છે, તે સત્તા ગુણ રૂપે. સત્તાગુણ ગુણ રૂપે છે, પણ સત્તાગુણ દ્રવ્ય રૂપે નથી, સત્તાગુણ અન્ય ગુણે નથી, અને સત્તાગુણ પર્યાય રૂપે નથી. એમ એકબીજાને જે તેનો અભાવ અર્થાત તે પણ હોવાનો અભાવ છે, એકબીજાને જે તેનો અભાવ એટલે તે પણ હોવાનો અભાવ છે, તે તદ અભાવ લક્ષણ અતદ ભાવ છે. કે જે અન્યત્વનું કારણ અતદભાવ પણ તે અન્યત્વનું કારણ છે. આમ સમજાય એવો વિષય છે, ન સમજાય એવું કાંઈ નથી. અજાણ્યું લાગે તો થોડીક વાર ન સમજાય. તદભાવ આમ તો ઘણી વાર એ વિષય લે છે. અતદભાવ છે એકબીજા વચ્ચે ત્રિગુણ પર્યાયમાં અતદભાવ રહેલો છે. આપણે તો પ્રસિદ્ધ થયેલો વિષય છે. એ પ્રવચનસારમાંનો વિસ્તાર આચાર્યજીએ ઘણો કર્યો છે. તેનો ભાવ એક આત્માને વિસ્તાર કથનમાં આત્મદ્રવ્ય કરી છે, જ્ઞાનાદિ ગુણ કરી છે, અને સિદ્ધત્વ આદિ પર્યાય કરી છે, એમ ત્રણ પ્રકારે વર્ણવવામાં આવે છે. એ જ પ્રમાણે સર્વદ્રવ્યોને વિશે જાણવું સંસ્કૃતિમાં છેલ્લી લીધું છે ને, એક દ્રવ્ય પ્રમાણે છેલ્લે છેલ્લે બધી લે છે. એક દ્રવ્ય આત્મદ્રવ્યનો અહીંયા વાત કરીએ છીએ, પણ વિશ્વના તમામ પદાર્થમાં આ એ સામાન્ય નિયમ છે. દ્રવ્ય પર્યાયને મળી એક આત્માના હૈયાતી ગુણને હૈયાત આત્મદ્રવ્યો, હૈયાત જ્ઞાનાદિ ગુણ, અને હૈયાત સિદ્ધત્વ પર્યાય સિદ્ધત્વાદિ પર્યાય, એમ ત્રણ પ્રકારે વિસ્તારવામાં આવે છે. એ જ પ્રમાણે સર્વદ્રવ્યોને વિશે સમજવું. એક આત્માના હયાતી સત્તા ગુણ ને લીધો, એવી રીતે એક આત્માના જ્ઞાન ગુણ ને લ્યો, તો દ્રવ્ય પણ જ્ઞાનમય, ગુણ પણ જ્ઞાનમય અને પર્યાય પણ જ્ઞાનમય. એ રીતે સર્વ દ્રવ્યોને વિશે સમજવું. આ તો વસ્તુનો નિયમ બતાવે છે, વસ્તુના સ્વરૂપનો નિયમ કેવો છે કે વસ્તુ એક હોવા છતાં એ વસ્તુમાં દ્રવ્યગુણ પર્યાયની આપસમાં માવો માએ શું વ્યવસ્થા છે એ એમ શીખાય છે. એક છે અને છતાં અનેક છે, કથનચિત એક હોવા છતાં અનેક છે. એમ કીધું કે એક ગુણ છે તે દ્રવ્ય પણ નથી, અન્ય ગુણ પણ નથી, પર્યાય રૂપે નથી. વળી એ આત્માનો સત્તા ગુણ હયાત આત્મદ્રવ્ય, હયાત જ્ઞાનાદિ ગુણ ને હયાત સિદ્ધત્વ પર્યાય ત્રણેય પ્રકારે વિસ્તારવામાં આવે છે. ત્રણેય પ્રકારના લીધે, કેમ કે એ ત્રણેયમાં એક વસ્તુ હોવાથી, એક વસ્તુ ત્રણેય થઈને એક વસ્તુ હોવાથી ત્રણેયમાં એનો વિસ્તાર થઈ શકે. એ જ પ્રમાણે સર્વદ્રવ્યમાં કરે છે, ત્રણેયમાં લીધું. એક આત્માનો જે હયાતિ ગુણ છે તે આખો આત્મદ્રવ્ય નથી, એક આત્માનો હયાતિ ગુણ છે તે હયાતિ ગુણ સિવાયનો બીજો જ્ઞાનાદિ ગુણ નથી, અને એક આત્માનો હયાતિ ગુણ છે તે સિદ્ધત્વાદી પર્યાય નથી. અને જે આત્મદ્રવ્ય છે તે હયાતિ સિવાયનો જ્ઞાનાદિ ગુણ કે સિદ્ધત્વવાદી પર્યાય કે હયાતિ ગુણ નથી. આત્મા એટલો હયાતિ ગુણ નથી, એમ પરસ્પર તેમને અતદભાવ છે, એનો વિસ્તારે છે ને એનો અતદભાવ પણ છે. બે એને જેમ છે એમ જાણવું, એમ પરસ્પર તેમને અતદભાવ છે કે જે અતદભાવને લીધે તેમને અન્યત્વ વિસ્તાર કર્યો. ત્યારે એક હયાતી ગુણને ત્રણેયમાં નાખો એટલે સદ્રવ્ય સદગુણને સત્પર્યાય એમ કહ્યું. વળી એમ કહ્યું કે એક સદગુણ છે તે દ્રવ્ય નથી, તે બીજા ગુણ રૂપે નથી, તે પર્યાય રૂપે પણ નથી. આ જ પ્રમાણે સર્વદ્રવ્ય ગુણ વિશે સમજવું. આ રીતે આ ગાથામાં સત્તાનું ઉદાહરણ દઈને અતદભાવને સ્પષ્ટ રીતે સમજાવ્યો. અહીં એકનું વિશેષ છે કે જે સત્તા ગુણ વિશે કહ્યું તે અન્ય ગુણો વિશે પણ યોગ્ય રીતે સમજવું. જેમ કે સત્તા ગુણની માફક એક આત્માના પુરુષાર્થ ગુણને પુરુષાર્થી આત્મદ્રવ્ય, પુરુષાર્થી જ્ઞાનાદિ ગુણ અને પુરુષાર્થી સિદ્ધત્વાદી પર્યાય એમ વિસ્તારી શકાય છે, એમ વિસ્તાર કરી શકાય છે. અભિન્ન પ્રદેશો હોવાને લીધે આમ વિસ્તાર કરવામાં આવે છે, છતાં સંજ્ઞા લક્ષણ અને પ્રયોજનાદિ ભેદ હોવાને લીધે પુરુષાર્થ ગુણને તથા આત્મદ્રવ્યને, પુરુષાર્થ ગુણને તથા જ્ઞાનાદિ અન્ય ગુણને અને પુરુષાર્થ ગુણને કે સિદ્ધત્વાદી પર્યાયને અતદભાવ રહેલો, કે જે અતદભાવ તેમના અન્યત્વનું કારણ એ વાત બંને વાત જેમ છે તેમ લિખાવી દી પ્રકારે સમજવી જોઈએ. નહીતર એકમાં બીજાનો વ્યસેળ થાય અથવા તો વસ્તુ વ્યવસ્થા જેમ છે તેમ જ્ઞાનમાં ન હોય તો એને પોતાને સંદેહ અને શંકાનું કારણ જે છે. અને જ્યાં પોતાને જ પોતાને વિશે શંકા છે ત્યાં એને એ સંબંધે હું કાર્ય થઈ શકતો, નિશ્ચિત કાર્ય થઈ શકતો. વિસ્તાર કરવામાં આવે છે. સદ્ગુણો સત્યેવ પદ્યેવ સતદ્રવ્યમ સત્યગુણ સત્યવ પર્યાય સત્તાગુણ દ્રવ્યગુણ પર્યાય વિસ્તાર સત્તાના ગુણ છે પદાર્થમાં એનો વિસ્તાર છે દ્રવ્યગુણ પર્યાયનો છે તેથી દ્રવ્ય સત છે ગુણ સત છે અને પર્યાયને સત કહેવામાં આવે છે અથવા સત્તા અથવા હૈયાથી પદાર્થમાં દ્રવ્યગુણ પર્યાયમાં વ્યાપેલી છે તથા હિ તે આ રીતે યથા મુક્ત મુક્તા ફલહારે સત્તાગુણ સ્થાનિયો યો તો શુક્લગુણ પ્રદેશ અભેદેન કિમ કિમ મન્ય તે જેમ મુક્તા ફલહારે મણિ મોતીના હારમાં સત્તાગુણના સ્થાનમાં જે આ સફેદ શુક્લ ગુણ છે તે પ્રદેશના ભેદથી એને શું શું કહેવામાં આવે છે કઈ કઈ રીતે કહેવામાં આવે છે કે શુક્લવાર શુક્લમ 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 મુક્તાફલમ ધન્ય છે